ಚಾಕ್ಯ ರೈಕಾಲ ಪದ ಹಾವು ಪೂರ್ವ ಬಂದಿನ ಪ್ರಣ ಭಾವಾಚಾರ್ಯ ಪ್ರಣನ ಸಹಿ ಸಂಸ್ಕೃತ ಗಚ್ಚಿತ್ತ ಪ್ರಗತಿ ಯೋಗನಾ ಬೀಜ ಪ್ರಕಾರ ದ್ರವ್ಯತೆ ಅಭಿಗ್ರಹವನ್ನು ಪಾಲನೆ અન્યાય જેવા તત્વો કે જે સામાન્ય નિયમો આપ્યા છે કે ભાઈ રાત્રિ ભોજનનો ત્યાગ, અપક્ષનો ત્યાગ, વિજયનો ત્યાગ, એ બધી નિયમો પાડવાની વાત કરીએ નહીં.
પ્રાપ્ત કરવા માટેના આ યોગ બીજમાં દ્રવ્યથી પણ વ્રત અભિગ્રહ નિયમનું પાલન જરૂરી છે, થવું જોઈએ. જે આ કરે છે એ જ કૃપાળ દેવે શું કીધું છે આત્મસિદ્ધિમાં, ત્યાગ વિરાગન થાય ને તેને જ્ઞાન, એ વ્રત થવું ભૂલીએ ની જ ભાન. પછી વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, આત્મજ્ઞાન હોય તો સંકિતમાં જ થાય, પણ તેમ જ પ્રાપ્ત. આ બધા એની આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાના નિદાન એટલે યોગવિધ છે. આ યોગવિધ ન હોય તો કંઈ એમાં જ્ઞાનરૂપી ફળ આવે નહીં. એટલે અહીંયા દ્રવ્યથી પાલન કરે છે, એટલે જે જે પ્રકારના નિયમો ધર્મમાં કહ્યા છે એનું એ શ્રદ્ધાપૂર્વક પ્રેમપૂર્વક પાલન કરે. વ્યવહાર સુધી છે, પણ એને અત્યારે તો આ પ્રકારનું ધર્મની આરાધના જ કરવાની શરૂ કરે છે કે શું કહ્યું છે, ધર્મ કરવો તો શું કરવું છે, નિયમો કરવા, નિયમ પાલન કરવું.
નિયમ જે છે એને સારા દ્રષ્ટિમાં આપણે આખી દ્રષ્ટિમાં આ કહ્યું છે
એટલે એ નિયમ આવશે બીજા. અહીંયા આ વ્રતનું આવે છે, પેલું યમમાં આવે છે, યમમાં વ્રતાદિ બધા આવે છે. તે પેલો નિયમ જુદો છે, એ નિયમના પાંચ નિયમો જુદા છે, એમાં સંતોષ છે, વ્યવત છે, એ બધા જુદા છે. આંતરિક થાય, આ બાહ્ય છે, પેલો આંતરિક થાય, શૌચ આવશે. એટલે શબ્દ ઘણીવાર એકનેક આવે છે, પણ એના ભાવ પકડવાના. અહીંયા જે કાંઈ નિયમ કીધા છે એટલે વ્રત સંબંધી નિયમ. વ્રત જે છે એ પંચ મહાવ્રતમાં વ્રત સંબંધી નિયમ, એવા નિયમોનું એ પોતે પાલન કરે. આગ્રહપૂર્વક અભિગ્રહ નો અર્થ એ કઈ બીજા પાડે ને એ બધો તો વ્યવહારમાં છે કે મારે આમ કરવું છે ને ઓલો પાલનું કરાવે તો કરીશ ને, એ બધા તો પછી એની અંદરનો એક નિયમ છે કે મારે ઉદયનું ટેસ્ટિંગ કરવું છે કે અમારા નસીબમાં આ છે કે કેમ. પણ અહીંયા તો એ પાલન કરવાનું એટલે ભાવપૂર્વક આગ્રહપૂર્વક. અહીંયા અભિગ્રહનો અર્થ આગ્રહપૂર્વક, હા પોતા ઉપર. હા બરાબર, એટલે એમાં તો એ નિયમની દ્રઢતા થવા અભિગ્રહનો એક નવો નિયમ છે. એ અભિગ્રહ ત્યારે નિયમમાં આવે છે કે એને અઠાઈ કરી પછી પારણામાં અભિગ્રહ થયેલો, તો અઠાઈમાં અભિગ્રહ નથી આવતો, પારણામાં અભિગ્રહ. હા, એટલે પારણામાં પણ નિયમ ઉભો કરી દીધો, ખ્યાલ આવ્યો? આ જે કંઈ કોઈના હાથે કઈ વસ્તુ કઈ પણ પ્રકારની એટલે એની અંદર દરેકમાં અહીંયા અભિગ્રહનો અર્થ એ થયો કે પારણામાં પણ પારણું એ વ્રત નથી છતાં અભિગ્રહ ઊભો કર્યો એટલે એમાં પણ એને કંઈ ને કંઈ પ્રકારની મનની દ્રઢતા ઊભી કરી. એટલે અહીંયા યોગનું ચોથું બ્રિજ થયું એ બધા નિયમોનું વ્રતનું પાલન કરવું આગ્રહપૂર્વક. એટલે અહીંયા એને કહ્યું કે આ સામાન્ય અંશે જેટલું થઈ શકે એટલું પણ એ એવો તીવ્ર વૈરાગ્ય નથી પણ હવે ચિત્ત વૈરાગ્ય વાસી થયું જે વૈરાગ્ય એને જ્ઞાનનું સાધન થશે. પછી પાંચમો બીજ હવે ભાવાચાર્યની સેવામાં તો કરી પણ એમાં સેવાચારમાં એના પ્રત્યે બહુમાન હતું હવે અહીંયા તો દાન દેવું છે એટલે ઔષધ પ્રમુખનું દાન એટલે બીજો ગુણ પ્રેક્ટો દાન ગુણ પ્રેક્ટો એ દાન ગુણ પ્રત્યો ગુણીજન પ્રત્યે સાધર્મિક પ્રત્યે જ્ઞાનીઓ પ્રત્યે સંતો પ્રત્યે અને એમાં સંતો પ્રત્યે પ્રત્યો એટલે કયો બધી જ પ્રકારનું એને અહીંયા વાત મૂકી વસ્ત્ર પાત્ર ઔષધ વસ્તી આહાર ઉપકરણ વગેરે અને તે પાછા ગમે તે સંપ્રદાય તો અહીંયા દ્રષ્ટિમાં શું બદલ થયો આગ્રહ છૂટી ગયો. જો પહેલી દ્રષ્ટિમાં જ એ આ મારા સંપ્રદાયના સંત એટલે એને કરવું અને બીજાના આવે તો ન વરાવવું બીજો કોઈ સંન્યાસી હોય કોઈ ત્યાગી હોય તો એના પ્રત્યે એને ભાવ નહીં એની કંઈ સેવા નહીં એને કંઈ જોઈતું જ ન આપવું એને ફળાહાર ન કરવો સંન્યાસીને ભિક્ષા કરાવે કોઈનો નિયમ એવો હોય કે ભિક્ષાથી ખાતા હોય તો એને ભિક્ષા કરાવે કાયમ કે નામ આપણે તો ગોચરીવાળા જ હાલે બાકીના નો હાલે. પહેલી દ્રષ્ટિમાં જ એનો આ બધો જ આગ્રહ છે એ છૂટી ગયો એને તો જ્યાં વૈરાગ્ય જોયો ત્યાં એનો શિષ્ય ઝૂકી ગયો કે સંસારથી જે વિરક્ત છે અને આવું વૈરાગ્યમય તપમય નિયમમય જીવન જેનું છે સદાચારમય જીવન છે એવો કોઈ આત્મા ગમે તે સ્વરૂપે પોતાના આત્માને ઉત્કર્ષ કરતો હોય વિકાસ કરતો હોય તો એના પ્રત્યે એને પૂજ્ય ભાવ છે અને એમાં કોઈને કંઈ જરૂર પડે કે ભાઈ તમારે કંઈ ઔષધની ક્યાં કોકનું રહેવાની કોઈને વસ્ત્ર કોઈને પાત્ર ઓલું એમ કે મારે તુંબડું જોઈએ છે તો આપણે કે હું પાત્ર જ વરાવું તુંબડું ન વરાવું દ્રષ્ટિ બદલાય છે. જુઓ ઓઘ દ્રષ્ટિ ને યોગ દ્રષ્ટિ ઓઘ દ્રષ્ટિમાં એટલી બધી સાધુ સેવા કરતો હોય પણ મારા સિવાય કોઈની નહીં ભાવ મમત્વનો છે અહંકારનો છે તો જ્ઞાનીઓ એને યોગ દ્રષ્ટિમાં પ્રવેશ ગણતા કેટલી બધી એની અંદરનો એક સૂક્ષ્મ ભાવ પણ એટલે કહે છે કે સંસારના ત્યાગી વૈરાગી હોય છે કારણ કે હવે એને મુક્તિ અને એને મિત્રતા કેની સાથે થઈ છે એને મિત્રતા મોક્ષ સાથે થઈ છે તો મોક્ષ માર્ગનો આરાધક ગમે તે પંથમાં ગમે તે સંપ્રદાયમાં અને ગમે ત્યાં હોય હવે 118મો પત્ર યાદ આવે છે કૃપાળુદેવે ખંભાતના મુમુક્ષુઓને ક્યાં મોકલા હવે પોતાની પાસે ધર્મ પમાડવો છે તો એનું મોકલા જાઓ તમે જેને એની ભક્તિ કરજો એની ભક્તિ કરજો કોઈ જાતનો અનાદર નહીં કરતા 158 તો તમને તે અમે શીખવા મોકલા છે જુઓ આ દ્રષ્ટિ કેવી અને વિતરાગ માર્ગનો આવો પ્રખર મોક્ષ માર્ગ તો રચાઈ ગઈ હતી ને એમાં તો લખ્યું છે ને કે જૈન જેવું એક દર્શન નથી એક મ્યાનમાં બે તલવાર નથી અને છતાં કહે છે જાઓ તમે ત્યાં તો આ દ્રષ્ટિ પકડાય છે. અગાઉ બીજા પત્રમાં પણ આવે છે પછી શું કુછ છે કે જાઓ તમે કબીરપંથી પાસે જતા હશો એમ પ્રશ્ન કર્યો છે ત્યાં તમે જતા હશો જાઓ વૈરાગ્યમય સંતો છે એની જીવનચર્યા જુઓ એની વિરક્તિ જુઓ એનો વૈરાગ જુઓ એની પ્રભુ પ્રત્યેની અર્પણતા જીવો વિનયભાવ જીવો કેવી રીતના જીવે છે જીવો એટલે અહીંયા એ દ્રષ્ટિ જો ન બદલાય અને લાખો રૂપિયા ખર્ચે માત્ર પોતાના મતના સાધુ માટે જ ખ્યાલ આવ્યો. ઓહો, મારા સાહેબનો તો પેડો બોલ ઉપાડે, પણ મેમ જે મારા સાહેબ એને વાસ્કેપ છાટે બીજા નહીં. આટલું કરવા છતાં જ્ઞાનીઓએ એને યોગ દ્રષ્ટિમાં મૂક્યો, એને ઓઘ દ્રષ્ટિ ગણાવી છે. દ્રષ્ટિની સૂક્ષ્મતાનો વિચાર પકડવો જોઈએ. જ્ઞાનીઓ જે આપણને સમજાવે છે, આવો ઉદાત્ત ભાવ, આવી પરમાર્થ દ્રષ્ટિ, આવો આત્મિક ભાવ કે જ્યાં જ્યાં તને સંત હૃદય દેખાય છે ત્યાં તારે ઝૂકી જવું પડે. સંતનો આદર, વૈરાગ્યનો, ત્યાગનો આદર, અને એના પ્રતીક સમાન જે જીવો હોય એ જીવો પ્રત્યે એને બહુમાન થાય. અને અહીંયા દાન આપવું માત્ર વાત નહીં, એની જે કંઈ આવશ્યકતા હોય તો પૂર્ણ કરે. આવું અનેક રીતે કૃપાળુ. એક વચનામૃત કેટલું 33 વર્ષના જીવનનો ખંડ છે, એ તો 33 વર્ષનો, પણ એની અંદર સમગ્ર અધ્યાત્મ સંસ્કૃતિ, અધ્યાત્મ દર્શન એની સૂક્ષ્મતાથી એટલો બધો ભરાયેલો છે કે પ્રત્યેક પાને પાને કંઈ ને કંઈ નવી નવી દ્રષ્ટિ આ પુરુષે બંધાવી છે. અને આ યોગ દ્રષ્ટિનો જ ગ્રંથ કહેવાય કે જેમાં આ યોગ દ્રષ્ટિ. કોઈ પૂછે કેમ અહીંયા મોકલા, જાઓ તમે વેદાંત સાર વાંચજો, તમે પ્રબોધ પ્રકરણ વાંચજો, તમે દાસબોધ વાંચજો, રામદાસનું. અરે ક્યાં દાસબોધ ને ક્યાં અમારા આગમ, દ્રષ્ટિ છોડાવે વાંચો. એટલે ત્રીજું આદરપૂર્વક, અને પછીનું બીજ કહ્યું એટલે આ બીજની અંદર દાનનો ભાવ છે એ મહત્વનો છે. દાનનો ભાવ એ મહત્વનો છે. દાનનો ભાવ છે એ શું છે કે જીવ હવે પોતાના જે કંઈ પોતે કંઈ પૈસા ભોગ ઉપભોગ કરે છે એમાં એની દ્રષ્ટિ આવા વૈરાગ્ય હોવું પડે છે. આને પણ કાંઈ આપવું, આપણે સંતોને સાધુને ભોજન આપવું પડે. કોઈ સાધુ આવ્યા અને ભોજન કરવાનું છે, એને અમુક નિયમ છે, તો સીધું આપીને એનું ભોજન કરી લેતો આપવું. આપણે એમ સમજે કે મિથ્યા આપવું, જે એકાંત માણસ છે એ તરત જ અહીંયા મિથ્યાત્વ મૂકશે. ત્યારે આ જ્ઞાની કહે છે કે ના, આ જીવની એક યોગ્યતા છે, જીવની એક યોગ્યતા છે. પછીનું કયું બીજ કહ્યું, આગમોનું લેખન. એ 9 અને 10 ગાથા છે, એ એક જ વસ્તુ છે. લેખન કરાવવું, પછી લખ્યું લેખન પૂજન આપવું, શ્રુત વાંચન ઉદગ્રાહો રે, ભાવ વિસ્તાર સજ્જાયથી ચિંતન ભાવ. એટલે એ જે પછીનું બીજ છે એ શું છે, શાસ્ત્રોનું લેખન કરાવે. પહેલાં તો લેખન કરાવે છે, લેખન અને પૂજન અને આપવાનું. હવે એ શું થાય છે પછી બીજી પ્રક્રિયામાં, અહીંયા આ બીજમાં શાસ્ત્રો લખવા અને લખાવવા, પછી પ્રભાવના કરવી. શાસ્ત્રો લખવા, લખાવવા અને પ્રભાવના કરવી. આ કેટલી બધી મહત્વની વાત મૂકી, કેમ કે એ સમયે કોઈ પણ જાતનો, ત્યારે જ્યાં પ્રિન્ટિંગ પ્રેસનું કે કાંઈ નહોતું, ત્યારે મુનિઓને પણ શાસ્ત્રની એકાદી હસ્તપ્રત હોય તો કોણ વાંચે ને કોણ ન વાંચે. સાધુઓ છે, મુમુક્ષુઓ છે, સાધકો છે, આ ભગવાનના વચનો જાણે કેવી રીતે, જો એની પ્રત ન હોય તો. કૃપાળુ દેવે કહ્યું તો કે જ્ઞાનાર્મણ અને દ્વાદશ અનુપ્રેક્ષા બે ગ્રંથ હસ્તલિખિત કરાવી જબકબાના અને પોતાના બા દેવબાના હાથે મુનિઓને વરાવ્યા. અને જે ઉપલબ્ધ ન હોય એ મુમુક્ષુને એમ કે તમે આ ગ્રંથ લખવાનું શરૂ કરો. એ લખેલા ગ્રંથો પછી કોઈ આવા સાધુઓને વરાવે. કોઈ જગ્યાએ કોઈ ગ્રંથ ન હોય સ્વાધ્યાયનો, તેવો ગ્રંથ આપજો, એને લખીને આપો. હવે આ દ્રષ્ટિ તો આખી છૂટી ગઈ છે. શ્રુતની પ્રભાવના, જ્ઞાનની પ્રભાવનાથી શું થાય છે? અને એ પ્રભુના વચનો છે, આગમોના, એ જ સાચી વાત જીવને પહોંચાડે છે. શાસ્ત્ર છે એ શું છે? જિનેશ્વરનું એ ભાવરૂપ છે, દ્રવ્યરૂપ જિનેશ્વર પોતે. ક્ષેત્રમાં એ જે જે સ્થાનોમાં વિચરતા હતા, એમનું ચેવન કલ્યાણક, જન્મ કલ્યાણક, એના વિહાર કલ્યાણકો, એમનું કેવળ જ્ઞાન કલ્યાણક, આ બધા એમના ક્ષેત્રો, કાળ એ સમયે જે વિચરતા હતા તે, અને ભાવ એમનો બોધ. એ જે છે એ ભાવ છે, આ શ્રુત છે, શાસ્ત્ર છે, એ જિનશ્રુત ભાવરૂપ જિનશ્રુત છે, જિન ભાવ છે. પરમાત્માને સમજવા માટે પરમાત્માનું દ્રવ્ય નથી આપણી પાસે. શું છે? ભાવ શ્રુતરૂપ જિનેશ્વર છે, આગમ છે સાક્ષાત. એટલે એમણે કહ્યું કે આ વર્તમાન કાળમાં બે વસ્તુ જગતના જીવો પાસે છે. શું છે? મૂર્તિના, મૂર્તિ છે એ એનું દ્રવ્ય, અને આગમ છે એનો ભાવ. આ કડી કાળની અંદર જગતના જીવોને તારનારા બે સ્વરૂપ છે, એક જિનબિંબ અને બીજું જિન આગમ. જિનાગમ અને જિનબિંબ એટલે જિન પ્રતિમા. જિન પ્રતિમા જિન સારખી, દેવચંદ્રજી મહારાજે સ્તવનમાં કહ્યું કે જિન પ્રતિમા જિન સારખી. જિને જિન પ્રતિમાને જિન જ ગણવાના. કૃપાળુદેવે કહ્યું છે કેમ? અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાન વચનામૃત. જીને જીનના તીર્થંકરના સર્વજ્ઞના વચનામૃત એ આગમ છે, જ્ઞાનીઓના વચનામૃત એ શાસ્ત્ર છે, કેવડીઓના, શ્રુત કેવડીઓના, ગીતાર્થ ગુરુ ભગવંતોના, આવા મહાન ગીતાર્થ આચાર્યોના એના વચનામૃત છે, એ બધા શાસ્ત્ર છે, ભગવાનના બોધના આધાર ઉપર લખાયેલા છે. તો આ એમની જીન જેને શાસ્ત્ર છે, અને મુદ્રા કોના શાસ્ત્ર છે, કોણ પુરુષ છે, એની સાથેનું અનુસંધાન કેવી રીતે થાય, એની પ્રતિમા મુદ્રા. એટલે મુદ્રા શબ્દ મૂકીને શું કે પ્રતિમા હોય તો પ્રતિમા નહીં તો ચિત્રપટ, નહીં તો ચિત્રપટ. તો પ્રભુની પ્રતિમા અને પ્રભુની મુદ્રા કૃપાળુદેવે 40માં પત્રમાં લખ્યું છે ને, જૈન પ્રતિમાનો આખો એક લેખ લખ્યો છે, પૂરેપૂરો નથી મળ્યો પણ ઘણું લખ્યું. પ્રતિમા સિદ્ધિ નામનો એક ગ્રંથ એમણે લખેલો, પણ એ ગ્રંથ પૂર્ણ ઉપલબ્ધ થયો નહીં. તો અહીંયા બે તત્વ આપ્યા કે આ કાળમાં તો, કડી કાળમાં તો આ બે તત્વ જીવ પાસે છે, દ્રવ્ય અને ભાવ. દ્રવ્યથી પ્રતિમા અથવા ચિત્રપટ, અને ભાવથી એમનો શાસ્ત્ર. આગમ છે એ શાસ્ત્રો છે, શાસ્ત્રો છે એ જ્ઞાનીઓના વચનામૃત છે. આ જગતના જીવો માટે બહુ મોટો આધાર છે. અને એણે કહ્યું કે એનું લેખન કરવું, પૂજન કરવું, આપવું બધાને પ્રભાવના થાય. અત્યારે જે આગમોનું સંશોધન ચાલે છે એમાં એક એક આગમની 50-50 કોપીઓ મળે છે. હમણાં જે જંબુ વિજયજી મહારાજ એને બધા આ બધા આગમનું સંશોધન કર્યું છે, તો કે કેટલી કોપી મળે, કોઈ પંજાબમાંથી મળે, કોઈ બિહારમાંથી મળે, આ બધી ભેગી કરે પછી એમાંથી એ તારવણી કરે અને પછી એની આખી તારણ કરીને વિવેચના અને સાર રૂપે ફરી આગમનું સંકલન કરે. જ્ઞાનીઓ આ જ કામ કરતા હોય, ઉપાધ્યાયો બધા આ જ કામ કરે, પોતે ભણે અને જગતને ભણાવે, શાસ્ત્રનું સંશોધન કરે. ક્યાંક ભાષા ભેદને કારણે, ક્યાંક ક્ષેત્ર ભેદને કારણે કોઈ જગ્યાએ ક્યાંય દોષ આવ્યો હોય તેને બરાબર જોઈને પરમેશ્વરના વચનને પ્રમાણિત હવે શબ્દ અહીંયા કયા હોવો જોઈએ એમ સંશોધન કરે અને પછી સંશોધિત વૃત્તિઓ બહાર પાડે. એને વૃત્તિ કે ચૂર્ણી કે ભાષ્ય કે આ બધા ગ્રંથો ટીકા કે આગમના ગ્રંથને પંચાંગી આગમ કહેવાય છે. એના આગમના પાંચ અંગ છે. એક એનો ભાવાર્થ હોય, બીજો એની ચૂર્ણી હોય, ત્રીજી વૃત્તિ હોય, ચોથી એની ટીકા હોય, તો પાંચમું એનું ભાષ્ય હોય. તો અનેક રીતે જેમ આપણે કહીએ કે જે જે ગ્રંથો છે એ ગ્રંથોની કંઈ ને કંઈ પછી આપણે કહીએ કે એની ટીકા કોણે લખી છે. ટીકા લખી છે એટલે એના ઉપર વિસ્તૃત સમજ આપી છે. કોઈએ ચૂર્ણી લખી છે, કોઈએ એના ઉપર ભાષ્ય લખ્યા છે કે એના ઉપર તદ્દન એના ભાવના આશયને બધા પ્રસ્ફુટિત કરે કે સામાન્ય જીવોને સમજમાં એ ભાષા ન આવે, કાળક્ષેપ થઈ જાય, ભાષા સાથેનું અનુસંધાન તૂટી જાય અને પછી કે ના અમારે તો મૂળ આગમ જ વાંચ્યો હોય પણ મૂળ આગમ સાથેની આજે ભાષા સાથેનું અનુસંધાન છૂટી ગયું છે તો પછી મૂળ આગમથી ભાવ નહીં પકડાય, આશય નહીં પકડાય, લક્ષ્ય નહીં પકડાય. જીવને લક્ષ્ય બંધાવવો જોઈએ, આગમ વાંચીને કરવું જ શું? તો કે ના ગોખી નાખો પણ એ સિવાય બીજાને. ભાવનું સર્જન ન થાય અને તમે ગોખી નાખો બસ, શબ્દ બોલો તો ઘણું છે, અરે પણ શબ્દ બધી વાત સારી લાગે બોલવામાં પણ પરિણમન કંઈ થતું નથી એનું શું? ક્લિક જ નથી થતો કોઈ ભાવ. જે આપણે ગાથા બોલીએ એમાં કંઈક તો આપણા અંતઃકરણની અંદર સ્ફુલ્લિંગ તણખો જરવો જોઈએ ને કે અહીંયા હું આ બોલું છું, એ થતું નથી. એટલે કોઈ પણ વસ્તુની અંદર જો એ વસ્તુ સાથેનું અનુસંધાન મેળવવું હોય તો આવા જ્ઞાનીઓના ગ્રંથ ઉપર પણ પાછા બીજા વિશેષ આવા ગુરુ ભગવંતો આચાર્યો એના પછીની જે પરંપરા છે એ લોકો એને જુદા જુદા રૂપની અંદર એનો વિસ્તાર કરે છે. એટલે શબ્દ શું મૂક્યો છે અહીંયા? ભાવ વિસ્તાર સજ્જાયતિ ચિંતન ભાવન ચાહો, ત્યારે ભાવનું ભાષણ થાય, એને ભાવન થાય, એ શબ્દનું ભાવન થાય. શબ્દનું ભાવન થાય એટલે શું થાય? આશય પકડાય, મર્મ પકડાય. એટલે જે મનન છે, જેમ ચિંતન છે, એમ એનું ભાવન છે. બહુ સરસ શબ્દ છે. હા, એટલે વારંવાર મનન ચિંતન કરવાથી એનું ભાવન થાય છે. ભાવ વિસ્તાર સજ્જાયથી ચિંતન ભાવન ચાહો રે, એટલે એ તો એના ભાવમાં પછી લીન થાય છે. એક સ્તોત્ર બોલીએ તો આપણે શબ્દ પહેલા બોલીએ, પછી કંઈક એનો અર્થ પકડાય, અર્થ પકડાયા પછી જો મનન ચિંતન થાય તો એનો આશય ભાવ પકડાય અને આશય પકડાયા પછી એના ભાવમાં સદ્રુપતા આવે. આપણને જેવો ભાવ જ્ઞાનીઓએ કહ્યો છે તેવા ભાવની અંદર લીનતા આવે, નહીં તો લીનતા ન આવે. શબ્દ બોલી જઈએ અને આ જેટલું જેટલું અધ્યાત્મ દૂર છે એટલું અધ્યાત્મનું પરિણામ જીવ ઉપર થતું નથી. ભાવન સુધી આત્માનો આત્માનું સ્વરૂપ ભાવ છે, એ ભાવમાં એકરૂપતા થવી જોઈએ. હવે કહેનાર પુરુષ છે એ આત્મા છે, એ આત્મારૂપ થઈને બોલ્યો છે. હવે બોલનાર અને સાંભળનાર આત્મારૂપ થઈને બોલે અને સાંભળે તો એકરૂપતા થઈ. આ તદ્રુપતા આવ્યા વિના, આ એકરૂપતા આવ્યા વિના, એ ભાવમાં ડૂબકી માર્યા વિના એ પોતે પોતાના ભાવનું સર્જન કેવી રીતે કરે? એકવાર ભાવમાં એકરૂપતા આવે પછી ભાવમય બની જાય અને એ ભાવમય બની જાય એ જીવ કેટલો બધો જેને કંઈ રુજુ હોય, કર્મબંધ ક્યાં હોય, કસાયો ક્યાં થાય, વિષયો કેવી રીતે આવે, એટલે અહીંયા ભાવ વિસ્તાર સજ્જાથી એ શ્રવણ કર્યું, પણ પછી સ્વાધ્યાય કરે છે. અભ્યાસી જીવો સાથે વર્ગો ગોઠવીને સ્વાધ્યાયમાં લયલીન થઈ જાય છે. આ સમાગમ છે, સત્યનો સમાગમ છે, સત્યનો સંગ છે, સત્સંગનું સ્વરૂપ. તો એક તો જીન મુદ્રા, બીજું જીનના વચનામૃત, અને ત્રીજું એના આધાર ઉપર ઉપસ્થિત થયેલા બધા જે કંઈ છે એનું સમાગમ, એ પણ એક રૂપતા. એમાં 40 ભેગા થયા છે, 45 નહીં, બધા એક જ છે. આત્મા સ્વરૂપે જ ભેગા થયા છે. આત્માના રૂપની જ વાત કરવી છે, સત્યને જ પ્રાપ્ત કરવું છે, અને સત્યમય થયા છે. આવી લીનતા, લયલીનતા, એનો બધાનો લય એક જ છે. એટલે 100 છે તો એક છે, અને એક છે તોય ઉત્તમ તાત્વિક ભાવોના ચિંતન મનનની ઝંખના કરે છે. આ ભક્તિનીમાં આ લીન બને છે. એટલે યોગના બીજમાં આ જે વાત મૂકી છે એમાં 9 અને 10 ગાથા બંને એનો વિસ્તાર કર્યો છે. વિસ્તાર એટલા માટે કર્યો છે કે આ જે સૌથી વધારે મહત્વનું છે જ્ઞાન છે, શ્રુત. શ્રુતની પ્રભાવના અનેક રીતે થાય, એનું લેખન કરાવીએ, કોઈની પાસે લખાવીએ. જેની પાસે ધન હોય એ શું કરતા? લૈયાઓ બેસાડે, 200-300 લૈયાઓ એને ત્યાં કામ કરે. જેમ ઘર બાંધવામાં જેમ કેમ કોન્ટ્રાક્ટરને શિલ્પીઓને બોલાવે, મંદિર બાંધવું હોય તો, અને એની બધી જ સાર સંભાળ કરે, ખાવાનું પીવાનું પૈસા આપે બધું, એમ આ શાસ્ત્રો લખાવે. લૈયાઓ રાખીને લખાવે, સારા જરા અક્ષર થતા હોય તમે લખો, આની પ્રત કરો, આટલી પ્રતો અમારે અહીંયા મોકલવી છે. અને બહાર ગામ ત્યારે શ્રુતનો પ્રભાવ શેનાથી થતો? આવા ગ્રંથોની કોપીઓ બધે મોકલાય, સાધુ સંતોમાં જ્યાં સત્સંગ ચાલતા હોય ત્યાં આવી નકલો મોકલે. એટલે એક પહેલાં લેખન પૂજન, અને એનું પછી જે મળતું એનું શું થતું? પૂજન શબ્દ મૂક્યો છે, કેટલું બહુમત મૂક્યું છે ને બાજોઠ બગે મૂકીને. એટલે આવો ગ્રંથ જ્યારે આવે ત્યારે આ ગ્રંથનું સામયું કરે. એક લેખિત ગ્રંથ આવે તો લેખિત ગ્રંથનો સામયું કરે, પછી જ એની વાંચના થાય. આપણા તો એ પરંપરા વહી ગઈ, સાવ વહી ગઈ. કારણ કે જ્યોતિ હોય ચોપડી એમ હતી, એટલે આ લાવ આ લાવ આ લાવ આ બધું મળી. આજે પણ આપણે વૈષ્ણવમાં ભાગવતમાં ભલે પ્રિન્ટેડ છે તો એ એમને વાંચન ન થાય. પહેલાં એ પોથીનું પૂજન થાય, પોથી પધરાવે, એના ઘરેથી જેને હૃદય આદેશ આવે બધા એ પૂજન, એટલું પૂજન કરીને ભરાવે જેમ કલ્પસૂત્ર મારા સાહેબને. અને એવા ઘણા ગ્રંથો, ભગવતી સૂત્રની વાંચના કરવી હોય કે એવા ગ્રંથો, ત્યારે એમ કે સાધુ મહારાજ કે એમને એમ નહીં વંચાય. ગ્રંથોનું બહુમાન કરો, સુરતનું બહુમાન કરો. અરે મારા પ્રભુની વાણી છે. અમે એક ક્રીડરની પાસે એક નાનું ગામડું છે, નામ તો હું ભૂલી ગયો, ગોદામ કે એવું કંઈક છે, નામ થોડું દૂર છે, 20-25 કિલોમીટર દૂર છે અહીંયા. તો ત્યાં આત્મસિદ્ધિનું પુસ્તક એ લોકો એક ઈડરથી લઈ ગયા હતા. તો ગામને પાદર ઉભાર્યા પછી તો 400-500 મણા ઢોલ નગારા સાથે આવ્યા. કાં તો કે આજે અમારા ગામમાં આત્મસિદ્ધિ ગ્રંથની પધરામણી થાય છે, કાં તો કે અમારા બાપા જે ગુરુ જયસંગ બાપા હતા, જયસંગ બાપા કહી ગયા હતા કે શ્રીમદની આત્મસિદ્ધિ ગામમાં રાખજો. તે ઈડરથી અમે ગયા. આ શું? તો કે આત્મસિદ્ધિનું બહુમાન છે ભાઈ. આજે આપણે પણ ધર્મયાત્રામાં માથે ઉપાડીને ચાલુ વગેરે કરીએ, પણ લૌકિક ન થવું જોઈએ. આ ભાવ આવવો જોઈએ કે આ વચન તો જગતના એક જીવ સુધી જો એના કાને પહોંચશે તો, અરે જીવને પ્રભુની વાણી મળશે. હું શું ઉપદેશ આપવાનો હતો? પ્રભુની વાણી જો આ મળે કોઈને જીવને સાક્ષાત, એ જ. એટલે કૃપાળુ દેવે કહ્યું કે મેં બધા જ્ઞાનીની વાત આમાં લખી છે આત્મસિદ્ધિમાં. વિચારો તો ખરા, કેટલા જ્ઞાની હશે? તો નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર. અરે કંઈ આનું મહત્તા ખ્યાલ આવે છે? આ જેવો તેવો પુરુષ કહે છે. આવો પરમ શ્રુતનો પારગામી પુરુષ એમ કહે છે કે સર્વે જ્ઞાનીનો નિશ્ચય આમાં આવીને સમાઈ જાય છે. તો આત્મસિદ્ધિની મહત્તા કેટલી, અને સર્વે કહેતા કેટલા તેને બાકી રહ્યા. જ્ઞાનીઓનો ઉપકાર કેટલો જગતના જીવો ઉપર. આટલા જ્ઞાનીઓએ કેટલી ભાષામાં કીધું હશે આ બધું પૂર્વે, હવે પોતપોતાની ભાષામાં કેટલી ભાષામાં કેટલા લોકોએ કીધું હશે. હવે એ બધું આપણને કંઈ ખબર નથી. તો કે છે, વિચારવા આત્માર્થીની બાકીઓ અત્ર કાંઈ છુપાવ્યા વિના પ્રગટ રૂપની અંદર અમે કહીએ છીએ. આ આત્મસિદ્ધિના ગ્રંથની અંદર એમને પણ આત્માના કલ્યાણની, મુક્તિની, સિદ્ધિની, આત્માની સિદ્ધિની એ વાત અમે કહીએ છીએ. તો આવું બહુમાન જ્યાં સુધી શાસ્ત્ર પ્રત્યે, શ્રુત પ્રત્યે ન થાય, લેખન પૂજન આપવો, શ્રુત વાંચન ઉદગ્રાહો રે, એ માત્ર અહીંયાથી પૂરું ન થયું, પછી પાછો પોતે ભાવ વિસ્તાર સજ્જાય છે. જે વાંચ્યું છે ભગવાનના, જે વચનો વાંચ્યા છે એનો ભાવથી વિસ્તાર કરે છે કે શું કહે છે પ્રભુ, શું કહે. ચિંતન ભાવન, ચિંતન કરે, મનન કરે, નિધિ ધ્યાસન કરે, અનુપ્રેક્ષા કરે. જૈન ધર્મમાં ચિંતનની આ બધી પ્રક્રિયા આપે છે, મનન, ચિંતન, નિધિ ધ્યાસન, અનુપ્રેક્ષા, ધ્યાન અને અનુપ્રેક્ષા. આ એનાથી થતા આખું ત્યારે ભાવ ભાષણ થાય એને, એને ત્યારે ભાવ ભાષણ થાય. અને ભાવ ભાષણ એવું થાય, તદ્રુપ થાય. ભગવાનની વાણીમાં જે ભાવ ભગવાને એ શબ્દોના માધ્યમથી વહાવ્યા છે એ ભાવ એનામાં જાગૃત થાય. ભગવાને ભાવ વહાવ્યા એ શુદ્ધતાની, એની આત્માની દશા કેવી હશે? પરિશુદ્ધ હશે. એવા ભાવ જીવમાં આવે તો તે સમયે આ જીવના ત્યાં કોઈ પણ પ્રકારનો જીવ એવો, ક્ષયોપશમની એક વ્યાખ્યા કીધી છે કે ક્ષય અને ઉપશમ, અમુક અવસ્થા એવી છે કે એના કર્મ ઉપશમ હોય, એ હળું કર્મીય બહુ ગમે, પણ ક્ષયની અવસ્થામાં હોય ત્યારે એ સિદ્ધ જેવી અવસ્થામાં પહોંચે, કેવડી જેવી અવસ્થામાં પહોંચે, શુદ્ધ કેવડી જેવો હોય. જો જે સમયે ક્ષય કરે છે એ સમયે એના ભાવ તો ઉત્કૃષ્ટ છે. પછી ભલે પાછો ઉપશમ આવે, એટલે આવે ને જાય, આવે ને જાય, ચડ ઉતર થયા જ કરે, પણ જ્યારે ચડે છે ત્યારે કેવો ચડે છે? એટલે કોઈ સમયે કોઈ ભાવ એવા નીકળે છે કે એ ભાવ તદ્રુપ જ નીકળે, એમાં કાંઈ ફેર ન પડે, એ જ વાણી, એમાં કાંઈ ફેર નહીં, એટલી શુદ્ધતા. પણ જો એ અવસ્થા પ્રાપ્ત કરે તો ભાવ ભાષણ થાય. તો અને ભાવ ભાષણ આ વિસ્તાર કર્યા વિના ન આવે, શબ્દને વાંચવાને સાંભળવા, પણ પછી વિસ્તાર કરવાનો છે. એ સજ્જાય એટલે સ્વાધ્યાય છે, અને સ્વાધ્યાય એટલે આ પરસ્પર મનન, ચિંતન, વાંચના, પૂછના, પરાવર્તના, આ સ્વાધ્યાયનો પ્રકાર છે, તો જ આવે. એટલે અહીંયા વાત છેલ્લી મૂકી છે કે આ કાળમાં તો આ પરમાત્માની મૂર્તિ અને પરમાત્માનો આગમ, સત્પુરુષની મુદ્રા અને એના વચનામૃત, એ જ બે ઉપકારક ભાવો છે. અને એ લેખન પૂજના દ્વારા તે જીવ એમાં લયલીન બને છે. એટલે યોગના આ બીજ, આજે દ્રવ્ય વિગ્રહ, પ્રમુખનું સાધુ પ્રત્યેનું પ્રમુખ વૈરાગીને દાન, અને ત્રીજું શ્રુતનું લેખન વાંચન અનુભાવન. કાલે પણ બે ગાથા લેવા, કાલે પણ બે ગાથા લેવા, લઈને આવજો પછી સરખી રીતે એનું કંટ્રોલ.